તારીખ 29/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 109.
અનુભવનો સ્વાનુભવનો મહિમા કર્યો છે. અહીંયા સ્વાનુભવ છે તે પ્રગટ થતા ધારાધર જાગતા પ્રગટ થવાનો અર્થ લીધો છે. એકદમ પુરુષાર્થની પ્રચંડતાથી અનુભવની શરૂઆત થતા અવસ્થામાં દશામાં દુઃખનો અંશ પણ રહેતો નથી. એકદમ અસંખ્ય પ્રદેશે આનંદ ઉભરાઈ જાય છે. એમ નિરાકુળ આનંદનો સ્વાદ સ્વાનુભવના કાળમાં સર્વ પ્રદેશેથી સ્વરૂપમાંથી આત્મદ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે અને ત્યાં જરા પણ દુઃખનો અનુભવ રહેતો નથી. એમ કેમ રંચ પણ રહેતો નથી, થોડો પણ દુઃખનો અનુભવ ત્યાં રહેતો નથી. કોઈને તો ગુણસ્થાનનું જ્ઞાન ન હોય, ગુણસ્થાનનું જ્ઞાન ન હોય, જાણપણું ગુણસ્થાનનું જાણપણું ન હોય તો એને એમ લાગે કે કેવળ જ્ઞાન જેમ આત્માનો અનુભવ કરે છે એમ હું જ્ઞાનથી કેવળ આત્માનો અનુભવ કરું છું, અથવા મારું જ્ઞાન માત્ર કેવળ મારું જ્ઞાન મારા આત્માનો જ અનુભવ કરે છે. શ્રીમદજી એવો અર્થ લીધો છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, અખંડ ભાવે માત્ર આત્માનું જેને જ્ઞાન વર્તે છે એને કેવળ જ્ઞાન કહીએ. કેવળ જ્ઞાન એટલે સર્વને જાણે એ તો સર્વજ્ઞનું જ્ઞાન, આ કેવળ જ્ઞાન છે, કેવળ જ્ઞાન છે. પછી એનો રૂઢિ અર્થ સર્વજ્ઞ જ્ઞાન કરી નાખ્યો છે, સર્વને જાણે એવું. સર્વજ્ઞ પણ કેવળ જ્ઞાનના કાળમાં હોય છે એટલે રૂઢિ અર્થ થઈ ગયો છે. વસ્તુતા એ તો શુદ્ધોપયોગ થઈને જ્ઞાન કેવળ આત્માને જ જાણે અને બીજા અન્ય કોઈ જ્ઞેયને ન જાણે ત્યારે એને ખરેખર કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. આમ કેવળ જ્ઞાનનો અર્થ છે, ભાવ અનુસાર તો એવો કેવળ જ્ઞાનનો અર્થ છે. એટલે 144 ગાથામાં 43 ગાથામાં કેવળીની સાથે સરખામણી કરી છે. પર નથી એમાં, એવું પર પ્રકાશક આવી ગયું એવો વિકલ્પ નથી, પણ પરના અભાવનું જ્ઞાન એ પણ પરનું જ જ્ઞાન છે. સ્વાનુભવ થયો એમાં એટલી તો ખબર પડી ને કે અહીંયા રાગે નથી ને અહીંયા પરદ્રવ પણ નથી. જ્યારે પોતાના સ્વરૂપનું માત્ર સ્વરૂપનો અનુભવ થયો ત્યારે એ સ્વરૂપમાં માત્ર સ્વરૂપ જ છે અને કોઈ અન્ય દ્રવ્ય નથી અને અન્ય ભાવ નથી એવું જ્ઞાન થઈ ગયું. ખાંડ જેને ખાધી એને ખબર પડી કે આ ખાંડ છે, એટલે એમાં ખાંડ સિવાય મીઠું નથી ને બીજું કોઈ નથી, એમ એમાં આવી ગયું, બીજું જ્ઞાન થઈ ગયું કે ન થઈ ગયું. એક ન્યાય ફેર નથી, સ્વાનુભવની દ્રષ્ટિએ તારતમ્યતા ભેદ વાત કરો તો વિષયનો ફેર નથી. વિષય સરખો છે, પરિપૂર્ણ આત્મા એ ઉપયોગનો વિષય છે, અનુભવનો વિષય છે અને એનું આસ્વાદન પણ સ્વસંવેદન પણ છે. સ્વસંવેદનમાં તારતમ્ય ભેદ છે, બાકી તો બાકી બધું સરખું છે. એના ઉપર એક પદ લીધું છે, બીજી લીટી લખી છે, મુનિજનો સ્વાનુભવને વસ ભવ વાસ ઘટાનો નાશ કરવા માટે પરમ પ્રચંડ પવન કહે છે. એકની મૂળ બે લઈ લીધું છે. ભવવાસ એટલે ભવવાસ, ઘટા એટલે વાદળ, અને પરમ પ્રચંડ પવન કહે છે. એના ઉપર જ્ઞાન દર્પણનું જે 127મું પદ ઉદાહરણ કર્યું છે. એમ કહીને એમ કહેવું છે કે પરમાગમોમાં મુનિજનોએ પણ સ્વાનુભવની પ્રશંસા કરી છે, સ્વાનુભવની મહિમા કરી છે. એમ કહેવું છે, અનુભવ અખંડ રસ ધારા પર જીગો જહાં તહા દુઃખ દાવાનળ રંચ ન રહેતું હૈ. જ્યાં અખંડ રસ ધારાએ સ્વાનુભવ પ્રગટ થયો ત્યાં દુઃખ દાવાનળ જરા પણ રહેતો નથી, દુઃખનો અંશ પણ ત્યાં રહેતો નથી, થોડું પણ દુઃખ અનુભવ ગોચર ત્યાં થતો નથી, જરાય દુઃખનો અનુભવ થતો નથી. એકદમ આનંદ 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 આનંદથી પરિણામ એટલું છલકાય છે કે જાણે આનંદ પરિણામમાં માતો નથી. એ બતાવવું છે. કરમ નિવાસ ભવવાસ ઘટા ભાવ ભાનવે કો, પરમ પ્રચંડ પવની મુનિજન કહેતું હૈ. એ પદનો જ અર્થ કર્યો છે અહીંયા. ખરેખર તો પોતે જે જ્ઞાન દર્પણમાં પદ લખ્યું છે એનો ઉપર અર્થ કર્યો છે કે ભવરૂપી વાદળને નાશ કરવા માટે કર્મનો જે આ નિવાસ છે, કર્મનું જે સ્થાન છે, એવું જે ભવનો વાસ છે, ઘટા એટલે એકદમ ઘટ છે વાદળની જેમ, એને તોડવા માટે, એનો નાશ કરવા માટે પરમ પ્રચંડ પવની, પરમ પ્રચંડ પવન છે એમ મુનિજન કહે છે. જેમ પવનનું મોટું તોફાન હોય, ગમે એટલા ઘટાટોપ વાદળા થયા હોય તો પણ ઘડીકમાં ક્યાંય ના ક્યાંય ચાલ્યા જાય, પવનથી વાદળા ખસી જાય છે, નાશ થઈ જાય છે, એની ઉપમા મુનિજનો એ શાસ્ત્રમાં આપી છે. એટલે જેને અનુભવ થાય છે એને અનંત ભવનું બીજ નાશ થતા અનંત ભવનો નાશ થઈ ગયો એમ કહેવામાં આવે છે. યાકો રસ પીએ ફિર કાહું કી ને ઈચ્છા હોય, જેનો આનંદ રસ પીવાથી પછી કોઈની ઈચ્છા રહેતી નથી. જીવને જે અનેક પ્રકારની ઈચ્છા થાય છે, આ જોઈએ આ જોઈએ આ જોઈએ આ જોઈએ, એ ઈચ્છાની કદી તૃપ્તિ થતી નથી. એવી ઈચ્છાઓ થયા જ કરે છે. એનો ઉપાય શું? કે એનો ઉપાય આત્માના આનંદનો અનુભવ થાય, આનંદનો રસાસ્વાદ આવે ત્યારે એને એ ઈચ્છા નાશ પામે. એ પહેલાં એને ઈચ્છા નાશ પામવાનો કોઈ પ્રકાર નથી. ઈચ્છા આકુળતા સ્વરૂપ છે અને સમયે સમયે જીવની આકુળતા, ઈચ્છા તો એમ દેખાય છે કે આટલી જ ઈચ્છા છે કે હજી મારે ખાવાનું બાકી છે તો હું જમી લઉં, અથવા આ આટલું જ જોઈએ મને, આથી વધારે જરૂર નથી, એવું કાંઈ પણ છે એમ ખરેખર નથી. અભિપ્રાયમાં તો આખું જગત જોઈએ છીએ, એ જગત પણ નાનું પડે છે ઈચ્છાને. ભગવાને એક જીવની ઈચ્છા એવડી મોટી જોઈ છે કે જેમાં આખું જગત એક પરમાણુ જેવડું થઈ જાય છે, એટલી એની ઈચ્છા મોટી છે. આકુલતા કેટલી એની પાછળ, ને એટલું બધું મેળવવામાં આકુલતા કેટલી હોય અભિપ્રાયની. ભલે ઉપયોગ તો ખાલી એક ઈચ્છાનો છે પણ અભિપ્રાયની દ્રષ્ટિએ કેટલી આકુલતા થાય એનો. એટલે ભલે ઈચ્છા એક એક પદાર્થની થાય છે તો પણ તે ઈચ્છા છે સતત ચાલ્યા કરે છે. એનું કારણ એ છે કે એની ઈચ્છા આખા જગતને ગ્રહણ કરી લેવાની છે. જગત પણ એને ઓછું પડે છે એટલી મોટી એની ઈચ્છા છે. એ ઈચ્છાનો ભડકો છે, અગ્નિ જેવો જીવની શાંતિને દજાડે છે. અને એ ઈચ્છાનો ભાગ ભડકો શાંત કરવા માટે આત્માની શાંતિ સિવાય, આત્માના આનંદ અને શાંતિનું શાંત જળ સિવાય એ અગ્નિ બુઝાય એવું નથી, એ અગ્નિ શાંત પડે એવું નથી, અને જીવનું દુઃખ મટે એવું નથી કોઈ રીતે. યા કે રસ પીએ ફિર કાહુ કી ને ઈચ્છા હોય, યહ સુખદાની સબ જગત સબ જગ મેં મહત્વ હૈ. આવું જે સુખદાની છે, અનુભવ સ્વાનુભૂતિ છે, એ સુખદાની છે. ફૂલદાનીમાં ફૂલ રહે છે, સાબુદાનીમાં સાબુ રહે છે, એમ સ્વાનુભૂતિમાં સુખ રહે છે, એ સુખદાની છે. એની ત્યાં સુખનો નિવાસ છે. આખા જગતમાં એની મહત્તા છે, બીજા કોઈ પદાર્થની એની પાસે મહત્તા નથી. જેનો રસ પીવાથી કોઈ પદાર્થની ઈચ્છા ન થાય, અને જગતમાં આ જ સર્વથી મહાન સુખદાની છે. આનંદ કો ધામ અભિરામ ય સંતો, એ આનંદનું ધામ છે, અને સંતોને આરામનું સ્થાન છે. ત્યાં સંતો ત્યાં સ્વાનુભવમાં આરામ કરે છે, વિશ્રામ કરે છે. એનું વિશ્રામ સ્થાન બીજે ક્યાંય નથી. લોકોને ઘર છે, વિશ્રામ સ્થાન છે. રાજાને રાજમહેલ એનું વિશ્રામ સ્થાન છે. સંતોને એનો સ્વાનુભવ છે, એનું વિશ્રામ સ્થાન છે. આનંદ આમ અભિરામ ય સંતકો, યાહી કે ધરૈયા પદ શાશ્વતો લેતું હૈ, કે જેને જેને ધારણ કરનાર શાશ્વત પદને પ્રાપ્ત કરે છે, લહે છે એટલે પ્રાપ્ત કરે છે, કે જે આનંદ ધામનો અનુભવ કરતા એ શાશ્વત પદમાં આરામ કરતા, પછી સાદી અનંતકાળ પર્યંત એને કદી દુઃખ ભોગવવું પડતું નથી, કોઈ પણ પ્રકારનું દુઃખ ભોગવવું પડતું નથી, અને આનંદનો જ અનુભવ એમાં રહે છે શાશ્વતપણે. એવા શાશ્વત સ્વરૂપને પ્રાપ્ત કરે છે, અનુભવથી શાશ્વત સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અજર અમર પદને પ્રાપ્ત કરે છે એ હવે લે છે, એ હવે એ જ વાત કરે છે કે અનુભવ સુધાનું પાન કરી અનેક ભવ્ય જીવ અમર થયા, અનેક ભવ્ય જીવોને જન્મ મરણનો નાશ થયો. ભલી કોઈ એમ કહે કે આવું તો કોકને ક્યારેક કદીક બનતું હશે, એટલે આ તો બધી અપવાદરૂપ વાત છે, જગતમાં આવું બની શકે નહીં. એને એમ કહે છે કે સંખ્યા એ આવું બન્યું એના દાખલા અનંત છે, અસંખ્યાત નહીં પણ અનંત છે. એ અનેકમાં અનંત લઈ લેવા, અનંત ભવ્ય જીવ અમર થયા. અનુભવ જ પરમ પૂજ્ય પદને કરે છે, આ સ્વાનુભવ છે એ પરમ પૂજ્ય પદને પ્રાપ્ત કરે છે. અનુભવથી જ પ્રાપ્ત થાય છે, બીજી કોઈ રીતે પરમ પૂજ્ય પદ પ્રાપ્ત થતું નથી. આપણે અરિહંત ભગવાન પરમ પૂજ્ય છે, સર્વજ્ઞ પરમાત્મા. એ પરમ પૂજ્ય પદને કોણ પ્રાપ્ત કરે છે કે અનુભવ પ્રાપ્ત કરે છે, બીજો કોઈ ઉપાય નથી. અનુભવ છે એ આત્મજ્ઞાન છે. ભવભ્રમણનો નાશ કરવાનું સાધન આત્મજ્ઞાન છે. એ આત્મજ્ઞાન થતાં ત્યાગ વૈરાગ વ્રત સંયમ હોય છે, પણ એ સાધન નથી. સાધન તો આત્મજ્ઞાન છે, સાધન પેલા તો પછી આપોઆપ આવે છે, ઉત્પન્ન થાય છે, કેમ કે અસંયમ આદિ હતા એ ચાલ્યા જાય છે. પણ જે સ્વાનુભવ છે, આત્મજ્ઞાન છે, એ જ ભવભ્રમણના નાશનો ઉપાય છે. કોઈ ચીજનો ત્યાગ કરે અથવા સર્વતનો ત્યાગ કરીને મુનિ દીક્ષા કોઈએ લીધી, આત્મજ્ઞાન ન કર્યું, તો તેથી તેનો ભવભ્રમણનો નાશ ન થાય. એવી દીક્ષા અનંતવાર લીધી, કોઈ ત્યાગ કરો સંયમ પાળો તો ભવભ્રમણનો નાશ થાય કે નહીં એ સાધન નથી, સાધનાત્મક જ્ઞાન છે. એમ અનુભવ જ પરમ પૂજ્ય પદને કરે છે, એના વિના સર્વ વેદ પુરાણ નિરર્થક છે. હવે બધા બોલે છે અહીંથી કે એ સ્વાનુભવ વિનાના જે વેદ પુરાણ એટલે શાસ્ત્રોનું જાણવું છે, શાસ્ત્રોનું ભણતર છે, શાસ્ત્ર સંબંધીની ધારણાવાળું જ્ઞાન છે, શાસ્ત્રની ધારણા જેને કહેવામાં આવે છે એવું જ્ઞાન છે, એ બધું નિરર્થક છે. એનું કોઈ સાર્થક પણ નથી રહેતો. એ કોઈ ભવવાસ જન્મ મરણ મટાડવાનું એ જ્ઞાને કારણ થતું નથી. એ જ્ઞાન નથી લેવું અહીંયા. આત્મજ્ઞાન તે કારણ છે, શાસ્ત્રની ધારણાનું જ્ઞાન એ કોઈ જન્મ મરણ મટાડવાનું કારણ નથી. એના વિના સર્વવેદ પુરાણ નિરર્થક છે. સ્મૃતિ વિસ્મૃતિ છે, કોઈને બહુ યાદ રહેતું હોય કે આ જગ્યાએ આમ લખ્યું છે, આ શાસ્ત્રમાં સમયસારમાં અહીંયા આ ગાથામાં આમ છે, પ્રવચનસારની આ ગાથામાં આમ છે, નયચક્રની આ ગાથામાં આમ છે, ધવળના આટલામાં પુસ્તકમાં ફલાણું આમ છે, 31 પુસ્તક છે. એવી સ્મૃતિનું શું કિંમત છે કે જેટલી વિસ્મૃતિની કિંમત છે એટલી સ્મૃતિની કિંમત છે. સ્મૃતિ તો ખરેખર મતિ જ્ઞાનનો ભેદ છે, અને જે મતિ જ્ઞાન સમ્યક મતિ જ્ઞાનપણે પરિણમ્યું એ ખરેખર સ્મૃતિ છે. એમાં આત્મા ભૂલાતો નહીં હોવાથી, આત્માનું ભાન તેમાંથી ચાલ્યું નહીં જતું હોવાથી, સભાનપણે એમાં આત્મા રહેતો હોવાથી એ મતિ જ્ઞાન સાચું, એ સ્મૃતિ સાચી. અને જે આત્માને ભૂલ્યો એ એ વિસ્મૃતિ થઈ ગયા. પોતાના સ્વરૂપને ભૂલ્યો છે એટલે એની વિસ્મૃતિ છે. શાસ્ત્રની સ્મૃતિ તો કે વિસ્મૃતિ છે. એમાં એક બીજો પણ ન્યાય છે, કોઈ એમ કહે પણ અત્યારે એને એ બરાબર સ્મૃતિ છે, એને વિસ્મૃતિ કેમ કયો છો? આટલી બધી સ્મૃતિ યાદદાસ્ત છે એને વિસ્મૃતિ કેમ કયો છો? કે એક સોક્ષમ જ્ઞાન એટલું બધું પાંગળું છે કે ક્યારે એ ભૂલી જશે, એને પણ એ ક્યારે ભૂલી જશે એનો પત્તો નહીં લાગે, એક ક્ષણમાં ખલાસ થશે. સામાન્ય રીતે બહુ જેની સ્મૃતિ તેજ હોય ને સોક્ષમ જળવાય રહેવાનો હોય, પૂર્વકર્મ એવું હોય તો તદભવ પૂરતું હોય છે, પછી તો વિસ્મૃત થઈ જાય છે. અહીંયા કોઈ ડાક્ટરનું ભણે છે, વકીલનું ભણે છે, જો પ્રેક્ટિસ ન કરે તો ભૂલી જાય. ગણિતનું જ્ઞાન એવું છે, પ્રેક્ટિસ ન હોય તો ભૂલી જાય. ભણેલું છે આપણે નિશાળની અંદર, કોલેજની અંદર, એ પછી ભૂલી જવાય છે, યાદ રહેશે બહુ થોડું યાદ રહે, પણ ભણાંતર થતાં તો લગભગ બધું જ ભૂલી જવાય છે. ખબર નથી હોતી કે પૂર્વભાવમાં આ જીવે શું કર્યું હતું, એ બધું ભૂલી જવાય છે. સ્મૃતિ વિસ્મૃતિ છે, શાસ્ત્રાર્થ વ્યર્થ છે. કોઈ શાસ્ત્રાર્થની અંદર પારંગત હોય એવા ક્ષોભસમ વાળા હોય, આવી જાઓ મારી સામે એમ કે ખબર પડે તમે શાસ્ત્રનું શું જાણો છો, શાસ્ત્રમાં તમારે કેટલો તમારો અભ્યાસ છે શાસ્ત્રની સમજણ પડે, તો કહે છે કે એ તો વ્યર્થની વાત છે, એમાં કાંઈ એની કોઈ કિંમત નથી, એનું સાર્થકપણું નથી, આત્માર્થે એનું કોઈ સાર્થકપણું નથી. ભલભલાને વાદ વિવાદની અંદર હરાવનાર અનુભવ વિનાનો એ પ્રકારની ક્ષોભસમની શક્તિ, એ શક્તિની કોઈ કિંમત નથી. આ શું કરવા માટે બોલ લીધા છે આ બધા, કે અજ્ઞાનપણે જીવોને એની મહિમા આવે છે કે ભાઈ આને તો ઘણું શાસ્ત્ર જ્ઞાન છે, મોટા મોટા વિદ્વાન કહેવાય છે, જબરજસ્ત ખ્યાતિ પ્રાપ્ત વિદ્વાન છે, પ્રખ્યાત વિદ્વાન છે, આ તો બહુ મોટી છાપ હોય લોકોને. તો અહીંયા એમ કહે છે કે એને સ્વાનુભવ છે કે નહીં એ તું તપાસ છે. સ્વાનુભવની વાતને તું તપાસજે, એને સ્વાનુભવના વિષયમાં પૂછજે, સ્વાનુભવનું જ્ઞાન એને છે કે નહીં એની તું જાણકારી કરજે, પછી એને મહિમા આપજે. એની વિદવત્તાને એકલું મહિમા આપી દઈશ તો તું ભૂલો પડી જઈશ. એટલા માટે આ બોલ લેવાની પાછળ કારણ છે. એવા કોઈ યાદદાસ્ત વાળા હોય કે શાસ્ત્રની હજારો વાતોને કંઠસ્થ રાખનારા હોય, હજારો શાસ્ત્રોને કંઠસ્થ રાખનારા હોય, કરોડો લાખો શ્લોકને કંઠસ્થ રાખનારા હોય, તો કે એ સ્મૃતિ તો વિસ્મૃતિ જેવી છે અહીંયા અનુભવ પાસે, એનું કાંઈ અહીંયા મૂલ્ય છે નહીં. અને કોઈ શાસ્ત્રાર્થ કરી જાણનારા હોય, ભલભલા વિદ્વાનોને પરાસ્ત કરનારા હોય, હરાવનારા હોય, તો એની અહીંયા કિંમત નથી એમ કહે છે. પૂજા ભજન મોહ છે એ અનુભવ વિના પૂજા કરવા બેસે, ભગવાનની પૂજાની માનતા કરે, ભજન ભજન કરે, ભક્તિ કરે, પૂજા કરે, તો કહે છે કે એક જાતનો એ મોહ છે, બીજું કાંઈ છે. એને પૂજા કરવાનો મોહ છે, ભક્તિ કરવાનો મોહ છે, ભજન કરવાનો મોહ છે. જેમ સંસારના અનેક પદાર્થોનો મોહ હોય છે એમ એને આનો મોહ છે. આથી વધારે કાંઈ એમાં નથી, એને તો ગુણમાં ન લીધું, મોહ તો અવગુણ છે ને. હે અનુભવમાં નથી આવ્યું ત્યાં સુધી અનુભવ કરવાનો પ્રયાસ મુખ્ય કરે, એ કરતા કરતા સાથે સમય શક્તિ રહે તો એ પણ કરે, પૂજા ભક્તિ પણ કરે, પણ અનુભવના વિષયને ગૌણ કરે, અનુભવના અભ્યાસને ગૌણ કરે, અનુભવના સ્વાધ્યાયને ગૌણ કરે અને પૂજા ભક્તિમાં લાગી જાય તો. આપણે શાસ્ત્ર સ્વાધ્યાય નથી કરવો, આપણે પૂજા ભક્તિ કરો, આપણી પાસે સમય થોડો છે, પૂજા ભક્તિ કરજો, શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો આપણી પાસે વખત નથી. એને કે જેટલો વખત હોય એમાં પહેલાં તો તું અનુભવ થાય એવું કોઈ શાસ્ત્ર, એવું કોઈ શાસ્ત્ર એટલે અનુભવની વાણી છે જેમાં, એમાંથી અનુભવ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર, પ્રયત્ન કર, પુરુષાર્થ એ કર, પછી તારે સમય બચે તો એ પણ તને ના નથી પાડતા કે તું કરીશ જ નહીં. પણ અનુભવને ના પુરુષાર્થને છોડી દઈને જે કોઈ પૂજા ભજન ભક્તિની અંદર વિશેષપણે મુખ્યતા આપીને એને જ ધર્મ માનીને, ધર્મનું કારણ માનીને, સર્વસ્વ માનીને, કંઈ પણ પ્રકારે કલ્યાણનું કારણ માનીને, લાભનું કારણ માનીને, કોઈ પણ હેતુ કે બાનું પકડીને, ત્યારે એને એમ કહે છે કે એને મોહ થયો છે આ વાતનો, બીજું કાંઈ એના માં નથી. એને ગુણમાં ન ખતવા એવું એને અવગુણમાં લઈ લીધા, એ મોહ તો અવગુણ છે. આવી વાત શું કરવા કરે છે, મોહ અવગુણ છે ને આને ગુણે કહેવો નથી. ભગવાનની ભક્તિ કરીએ છીએ, ભગવાનની પૂજા કરીએ છીએ, દ્રષ્ટાંત લઈએ છીએ કે જેને એની મહત્તા હોય એને આ બહુ આકરું લાગી જાય છે. દેવાદિ પ્રત્યે, દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે ઉપયોગ જાય તો ભઠ્ઠી જેવું દુઃખ લાગવું જોઈએ, કઠણ પડે છે. અરે ભગવાનની ભક્તિમાં તો ભગવાનના ગુણાનુવાદ છે, હવે એવો પણ ન્યાય લગાડવામાં આવે કે એક ન્યાય તે આત્માના ગુણાનુવાદ છે, જે ભગવાનના ગુણાનુવાદ છે તે એક ન્યાય તો આત્માના ગુણાનુવાદ છે, કેમ કે એ તો આત્માના ગુણ પ્રગટા છે એ ભગવાન થયા છે, એમ છે કે નહીં. પણ જે આત્માના ગુણાનુવાદ છે એ તો આત્માનો અનુભવ કરવાનો પુરુષાર્થી છે એમ કહે છે. શું જેને પુરુષાર્થ કરવો નથી એને ક્યાં આત્માના ગુણાનુવાદ છે, એને તો એક મોહ થયો છે કે આ મારા ભગવાન, આની હું પૂજા કરું. કુળ ધર્મથી કોઈ માને છે આત્મા, દિગંબરમાં જન્મ હોય તો, અને નહીતર બીજા એમ કે ના ના આપણે પહેલાં એ માનતા હતા એ બરાબર નહોતું, એના કરતાં આ સુપિરિયર છે. એક દિગંબર પ્રતિમા સિવાય જગતની અંદર એની બરાબરીમાં કોઈ ભગવાનને સ્થાપ્યા પણ નથી. વ્યવહાર જે સનાતન જૈન ધર્મનો જે વ્યવહાર છે એ વ્યવહાર અનુસાર તો જગતના કોઈ સંપ્રદાયમાં પણ વ્યવહાર નથી. અત્યારે તો એમાં વિકૃતિ આવી છે એટલે એને સનાતન જૈન ધર્મનો વ્યવહાર કહેવો જોઈએ. દિગંબર જૈન ધર્મનો વ્યવહાર કહો તો અત્યારે તો દિગંબરોએ ઘણી ગડબડ કરી નાખી. શ્વેતાંબરોએ તો ખરી પણ દિગંબરોએ પણ ઘણી કરી, પણ જે સનાતન જૈન ધર્મનો જે વ્યવહાર છે એ વ્યવહાર અનુસાર જગતમાં કોઈ વ્યવહાર નથી. તો એમણે પ્રતિમાને જેવી સ્થાપી છે નિર્દોષ ધ્યાનસ્થ એવી પ્રતિમાનો કોઈ દેખાવ એવી સ્થાપના કોઈ અન્ય માં નથી, બાકી બધું અન્ય થઈ ગયું. પછી દિગંબર નામ આપે તો એ અન્ય થઈ ગયું, અને ના નામ આપે તો એ અન્ય જ મત થઈ ગયું, એવું ક્યાંય નથી. તો કોઈ એવી રીતે લે બીજા બધા કરતા આ સુપિરિયર છે માટે અમે એની પૂજા કરીએ છીએ, આમાં વિકૃતિ નથી માટે પૂજા કરીએ છીએ, ને આ અમને ન્યાયથી બરાબર લાગે છે. પણ તું સ્વાનુભવને ગૌણ કરીને પૂજા કરે છો, એ તો તને સ્વાનુભવ પ્રદર્શિત કરે છે. ભગવાનના પ્રતિમા તો પોતે જ સ્વાનુભવને વગર કહે પ્રસિદ્ધ કરે છે, તો તું સ્વાનુભવને ક્યાં ગૌણ કરે છો? એમાંથી પણ તું એ બાને પણ તું સ્વાનુભવની મુખ્યતા કર. વિતરાગ સર્વજ્ઞ જે પરમાત્મા છે એમની પ્રતિમા છે, એમના બાને તો વિતરાગતાને દ્રઢ કરવાની છે, વિતરાગ રસ દ્રઢ કરવાનો છે, વિતરાગ રસ વધારવાનો છે, અનુભવ રસ વધારવાનો છે. એને છોડીને જો તું પૂજા કરે છો તો એ તારી પૂજા નથી, એક ક્રિયા છે કે જે ક્રિયાનો તને ભાવ છે કે ભાઈ અષ્ટદ્રવ્ય લઈને પૂજા કરી નાખે, એમાં તને અનુભવની સ્વાનુભૂતિનો રસ કેળવવો, રસ વધારવો, એ લક્ષ કરવું, જ્ઞાનમાં એ વિષય લેવો પૂજા વખતે પણ, એ વાત તને નહીં હોવાથી બાકીની જે બધી વાત છે એ તારી એક મોહની વાત છે, એ જાતની ક્રિયાનો તને મોહ થઈ પડ્યો છે, વાતમાં બીજો કાંઈ માલ નથી. એ પૂજા ભક્તિ બધું, ભક્તિમાં તો મોટા ભાગે જેનો અવાજ ઠીક હોય સારો હોય અને જે ને બધે એને રાગ રાગણી ગાઈ શકતા હોય, ઢાળ બધી આવડતી હોય, તો એ વિષય ઉપર એનું વજન ચાલ્યું જાય છે, અને એ પણ એક મોહનું જ કારણ છે, બીજું કાંઈ છે નહીં, એમાં પણ મોહ સિવાય બીજું કાંઈ પ્રવર્તતું નથી. આ વખતે મલાડમાં એક શ્રીમદ રાજચંદ્રજીનો એક સ્વાધ્યાય સ્થળ છે, મલાડમાંથી છે, એક ભાઈનું પોતાનું મકાન છે અને અગાશીના ભાગમાં થોડી એવી રીતે વ્યવસ્થા કરી દીધી છે, અઠવાડિયામાં એક વાર બે વાર ત્રણ વાર રોજ નહીં પણ ત્રણ વાર સ્વાધ્યાય ત્યાં ગોઠવાય છે. બહારથી આ ઘાટકોપરનું જ્ઞાન મંદિરથી એક ભાઈ તે દિવસે બરાબર ગુરુવાર હતો ને વાંચનમાં આવવાના હતા, દેવલાલીમાં મળ્યા હતા ને, હે નગીનભાઈ કર્યું છે, જાહેરાત કરે હિન્દુબેન ધાનક ના ભજન છે, પછી ફલાણા ના ભક્તિ છે, આમ છે તેમ છે, ભાઈ આવવાના દેવલાલી વાળા ભાઈ આવવાના હતા, એની પણ તારીખ નક્કી થઈ હતી, જયસિંહભાઈ ની ભક્તિ રાખી છે આ તારીખે આ તારીખે. પછી એમાંથી ચર્ચા ચાલી, એમને થોડી વાર પરિચય માટે ઊભા રાખ્યા હતા, આપસમાં જ વાતચીત ચાલતી હતી, બહુ સરસ ભક્તિ કરાવે છે, ભાવ ભક્તિ તો ભાવનો વિષય છે, પછી એમાં કઈ કર્ણેન્દ્રની પ્રિયતાનો વિષય નથી ઊભો થતો, એટલી સાવધાની રહીએ તો સારું. અવાજ કાનને મીઠો લાગે કે બેન બહુ સારું ગાય છે, ઘણું મીઠો તીણો અવાજ છે સુંદર, પણ આમાં ભાવની મુખ્યતા છે, આમાં કર્ણેન્દ્રિયનો વિષય પોષવાનો આ પ્રકાર નથી, એ જરા ધ્યાનમાં રહી જાય તો દોષ ન આવે, નહીતર બીજી ગડબડ પાછી ઊભી થઈ આવી ના કરીએ નહીં. જયસિંહભાઈનું ગળું સારું છે, આ ગળાનો વિષય નથી, આ રાગ રાગણી ખેંચી શકે એનો વિષય નથી, આ તો દ્રષ્ટાંત છે, ટીકા કરવાનો પ્રશ્ન નથી, પણ એ કેવી કેવી રીતે ભક્તિને બાને પૂજાને બાને આ જીવને મોહ થાય છે ને મોહ પોષાય છે એ પોતાને ખબર નથી રહેતી, સમજવાનો વિષય આટલો છે. આ તો બોલ સામે છે એટલે એનું સ્પષ્ટીકરણ છે. કે પૂજા ભક્તિ એ બધું મોહ છે, અનુભવ વિના, અનુભવ વિના નિર્વિઘ્ન કાર્ય વિઘ્ન છે, અનેક જગ્યાએ પૂર્વકર્મના પુણ્યો દઈને લઈને અનેક કાર્યોમાં સફળતા મળતી હોય ને નિર્વિઘ્નપણે બધા કાર્યો થતા હોય તો કે મોટું વિઘ્ન થતાને અનુભવ નથી, એ છે હવે એનું તો ધ્યાન તને નથી, અને પુણ્યનો યોગ થઈને સફળતા મળે છે ત્યારે તને તો એનો રસ ચડી જાય છે કે વાહ ફાયવા આપણે ફાવી ગયા, આપણે ફાયવા, નિર્વિઘ્ને આપણા બધા કામ પાર પડે.
આપણે તો જિંદગીમાં આગળ જ વધતા ગયા છે, બધું નિર્વિઘ્ને પાર પડી જાય છે, એ તો કોઈ પૂર્વ કર્મ નો યોગ. અનુભવ વિના તો બધું વિઘ્ન છે, મૂળમાં જ વિઘ્ન છે એમ કે છે. અનુભવ વિના નિર્વિઘ્ન કાર્ય પોતે જ વિઘ્ન સ્વરૂપે છે, કેમ કે નિર્વિઘ્ને જે પૂરું થયું એ નિર્વિઘ્ન પૂરું થયું એનો રસ તને ચડશે. જ્યાં વિઘ્ન આવે ત્યાં એને રસને ધક્કો પહોંચે છે. વિઘ્ન પડે ત્યારે એનો જે સંયોગ પ્રત્યેનો કાર્ય પ્રત્યેનો રસ છે એમાં ધક્કો લાગે છે, એટલે એને દુઃખ થાય છે. પણ કહે છે કે એ નિર્વિઘ્ને પાર પડ્યું ત્યારે તને એનો રસ ચડ્યો, એ જ વિઘ્ન છે તારા આત્મા માટે, તો એ જ વિઘ્ન છે તારા આત્મા માટે, એનું શું. એ અનુભવ વિના તો નિર્વિઘ્ન કાર્ય પણ વિઘ્ન છે. અરે પરમેશ્વર કથા તે પણ જૂઠી છે, કેટલી બધી વાત લીધી. પરમાત્માની પણ વાર્તા કરતો હોય, કથા કરતો હોય, કથની કરતો હોય, પરમાત્મા આવા હોય, પરમાત્મા આવા હોય, પરમાત્મા આવા હોય, અનુભવ લાવ, ગમે એમ કરીને અનુભવ લાવ એમ કે છે. બાકી બધી વાતો ફીફા ખાંડવાની છે, એમાં કઈ વાતમાં દમ નથી, માલ નથી, માલ વગરની વાતો છે એમ કે ને. એમાં શું કરો, જી આત્માની વાતો કરે છે, અરે એવી સરસ આત્માની વાતો કરે, તમે સાંભળો તો ખરા, દંગ થઈ જાવ એવી આત્માની વાત. અમારે અનુભવ જોઈએ, અનુભવ શું છે, આમાં પરિસ્થિતિ અનુભવ, નહીતર એ બધી કથા જૂઠી છે, ક્યાંય મોહ પામવા જેવું આમ લેવું છે. પરમેશ્વર કથા તે પણ જૂઠી છે, તપ પણ જૂઠું છે, જેમાં મોટી મોટી તપશ્ચર્યા આદરે એ બધું જૂઠું છે, એની કાંઈ કિંમત નથી એમ કે છે. જગતમાં તો એની રથયાત્રાઓ કાઢે, એનું નામ પાડે કે મોટા તપસી છે એવું એનું નામ પાડે. શ્રાવક હોય તો શ્રાવકને તપસી કહે, દીક્ષા લીધી હોય તો એને તપસી કહે છે કે નહીં, કે આ મારા મુનિ છે એ તપસી છે, મારા તપસી છે, બહુ તપશ્ચર્યા કરે, એની કાંઈ કિંમત નથી. હાજી હા, તમારે તપ ગછે છે ને, બહુ તપ કરવા મીંડ્યા, ઈ જ રવાડે ચડી ગયા, નામ પાડ્યું કે તપ ગછ, તપાસંગ, તપ ગછ, એવું બધું નામ પાડ્યું છે ને, હા એની કોઈ કિંમત નથી એમ કે છે. હા મીંડું જ મૂકે છે, એકાદો માર્ક નથી આપતા, માના મોટું મીંડું મૂકી દે છે, આની કાંઈ કિંમત નથી. પણ અરે અરે બિચારા, કાંઈ ખાધું નહીં ને તમે આમ કહો, ઠામકું ખાધું નહીં, મહિના મહિનામાં હું બી ખાધું નહીં, કે મોટું મીંડું છે આમ કે. એટલું તો બધા ગુરુદેવ ઉપર બહુ ગુસ્સે થયા સંપ્રદાયના સાધુઓ, શું કે અમે આ લોકોને આટલી આટલી તપશ્ચર્યા આખા સમાજમાં કરાવીએ અને એ તપશ્ચર્યાને આરાધના નામ આપીએ અને આટલું આટલું કરાવીએ, આ તો ચોકડી જ મૂકે છે એના ઉપર, એટલે સહન ન થાય ને, એનાથી સહન ન થાય. જેની જ્યાં શ્રદ્ધા છે કે આનાથી ધર્મ થાય, એને તમે એમ કહો કે ધર્મ ન થાય પણ અધર્મ થાય, તો એ શ્રદ્ધાનું સ્થાન છે આળા ગુમડા જેવું છે. આળું ગુમડું હોય એને સ્પર્શ કરો તો એને દુખે, દુખે ને, દુખે, એનું કારણ છે સ્પર્શેન્દ્રિય છે ત્યાં. શું આજે અહીંયા સ્પર્શેન્દ્રિય છે તો અહીંયા તો એટલું ખબર છે કે અડતા નથી દુખતું, પણ ત્યાં જો વાગ્યું હોય તો સ્પર્શેન્દ્રિયનો પ્રદેશો જે છે એ અહીંયા નીચે છે, એ ખુલ્લા થાય છે, એટલે તરત પછી ઈથી નીચે જાવ તો પાછો એટલો દુખાવ નથી, કેમ કે સ્પર્શેન્દ્રિય નથી. શું ઇન્જેક્શન ની સોય ઉપર જ્યાં સ્પર્શેન્દ્રિય ની અડે ત્યાં દુખે છે, પછી એક ઇંચ અંદર જાય તો ન દુખે. અંદર વાટકાપ કરે એનો દુખાવો નથી થતો. એ બહુ ધ્યાનથી જેને જોયું હોય એને ખ્યાલ આવે છે. બાકી તો એ મને વાગ્યું એમાં જ બધા ઉપડી જાય છે, ઘેરાઈ જાય છે. કહેવાનો મતલબ શું છે, એ શ્રદ્ધાનું સ્થાન. પછી માતાજીને માનતો હોય તો એને ન કહેવાય કે આ તો માતાને માનસ ને એ તારું ખોટું છે, એમ ન કહેવાય એને. અજ્ઞાની ને માનતો હોય એને એમ કહેવાય કે આ તું માનસ એ અજ્ઞાની છે, એને ન મનાય એને દુઃખ થઈ જાય. એમ આ બધું હવે સતને સ્થાપવા જાવ એટલે અસત તો સામે ઉથાપવાનું આવશે જ. કોઈ એમ કે તમે બીજાની નિંદા કરો છો, આમાં આરોપ શું કરે કે તમે બીજાની નિંદા કરો છો, એ વાત નથી. અહીંયા વસ્તુનું સ્વરૂપ આ રીતે સત્ય છે ને બાકી અસત્ય છે એટલું કહેવું છે. નિંદા પ્રશંસાનો સવાલ નથી, પણ સતને સ્થાપો એટલે અસતને ઉસ્થાપવાનો પ્રસંગ આવ્યા જ્ઞાન રહે નહીં. એક અનિવાર્ય પરિસ્થિતિ છે. નિંદા તો ક્યારે કહેવાય કે વ્યક્તિ વિશેષને ના અવગુણની પ્રસિદ્ધિ કરવામાં આવે તો એ નિંદા કહેવાય, કોઈ વ્યક્તિની વાત નથી. પણ સામાન્યપણે ગમે ત્યાં આવું થતું હોય તો એ ખોટું છે, જૂઠું છે, ભૂલ છે, એ કહેવું તે નિંદા નથી. પણ એ તો સત અસત વચ્ચેના તફાવતનું જ્ઞાન કરવાનો વિષય છે, એમાં નિંદા પ્રશંસાનો વિષય રહેતો નથી. તપ પણ જૂઠું છે ને તીર્થ સેવન પણ જૂઠું છે. તીર્થમાં જઈને રહે, અનેક વાર યાત્રા કરે, અહીં તો પદ્ધતિ છે, શેઠુંડીમાં તો 99 ની પદ્ધતિ છે, એ જૂઠું તીર્થ સેવન છે. અનુભવ વિના એ વાત તીર્થ સેવન પણ સાચું નથી. હવે એટલી વાત તો અન્ય મતીઓએ લીધી છે કે તીર્થ ક્યાં, કે સંતના ચરણમાં સકળ તીર્થ છે, એ કે બાકી ન રાખ્યો. સકળ તીર્થ સંતોના ચરણે આવે છે, પદ છે, આવે છે કે નહીં, આવે છે, પદ છે. સકળ તીર્થ સંતોના ચરણે, સંતના ચરણમાં બધા તીર્થ આવી જાય છે. કેમ કે આત્મા પામવાનું ઉત્કૃષ્ટ નિમિત્ત જોઈને એના ચરણ સેવતા અહીંયા આત્મ પ્રાપ્તિ થાય છે એવી પાત્રતા પ્રગટે છે. પાત્રતા છે એ પ્રાપ્તિનો અંશ છે એમ ગણીને એને તીર્થમાં લઈ લીધું. બાકી ન કર અનુભવ વિના કરતો હોય એનું બધું નિરર્થક છે એમ લેવું છે. મૂળ અનુભવ ની કિંમત આની કિંમત છે એમ નથી, પછી સાથે સાથે એની કિંમત અંકાય છે. મૂળ કિંમત અનુભવ ની છે. અનુભવમાં સાથે સાથે અનુભવમાં સ્વરૂપમાં વધારે સ્વાનુભવથી સ્થિરતા પ્રે, અનુભવના ઉપયોગની સ્થિરતા પ્રત્યે ત્યારે બીજા ભાવનો અભાવ થાય છે, એમાં આ બધું ઊભું થાય છે. વ્રત, સંયમ, તપ એ બધું એમાંથી ઊભું થાય છે. અને સ્વરૂપનો મહિમા સ્વવિકલ્પ દશામાં આવે એટલે દેવ ગુરુ શાસ્ત્રની પૂજા ભક્તિ ભજનનો ભાવ આવે છે એમ વાત લેવી છે. પણ મૂળ સ્વરૂપનો મહિમા છે અને એ પૂજા ભક્તિ ભજન કરતા પણ સ્વરૂપનો મહિમા એ માને એ વધારે છે. મૂળ વસ્તુ અંદરનો જે સાચી વસ્તુ છે એને લોકો ભૂલી ગયા એટલે ચોખા છૂટી ગયા ને ફોતરા ખાંડવા ગયા. આ ચાવલ છે ને તાંદુલ, એને ડાંગરને ખાંડે એમ કોઈ જોઈ જાય, ડાંગરને ખાંડીને અંદરથી ચોખા કાઢ્યા ને ભાત રાંધ્યા. હવે અંદર ચોખા થઈ ખબર ન પડે ને કોઈ ફોતરા ડાંગરને પકડીને ખાંડવા માંડે, ખાંડો ભાઈ અને ખૂબ ખાંડો હે કરે જ છે. એ ભૂલ થઈ જાય ને એવી જ ભૂલ કરે છે ફોતરા જ ખાંડવાનું જગતમાં ચાલી રહ્યું છે. અને એને કોઈ એમ કહે છે કે આ તો ફોતરા ખાંડે છે, અંદર ડાંગર નથી, જોતો ખરો ક્યાંય જિંદગીમાં કરી કરીને મરી જઈશ તો કઈ હાથમાં નહીં આવે, ખાંડી ખાંડીને મરી જઈશ તો એને દુઃખ થાય છે. મારું ખોટું કયો તમે, મારા કામને ફોતરા કયો છો તમે, પણ ફોતરા જ છે, ફોતરા ફોતરા ન કહેતા મૂકીએ. આ તકલીફનો વિષય છે, કેમ કે એની શ્રદ્ધા છે ત્યાં, શ્રદ્ધાને અડો એટલે એને દુઃખ થાય છે. પણ મધ્યસ્થ જીવ હોય અથવા જેને ખરેખર પોતાનું કલ્યાણ કરવું હોય એ વિચાર કરે કે આ મારું ખોટું કે છે તો ખોટું છે ખાચું છે તપાસી તો લઉં, એક વાર ઘર તો તપાસી લઉં, એમ કે છે તો હું તપાસી તો લઉં. પછી તપાસવાને અંતે મને એમ લાગે કે ના કહેનારની વાત બરાબર નથી તો બીજી વાત છે. પણ સામાન્ય રીતે એ મિથ્યા આગ્રહપણો એવી ચીજ છે કે સાચી વાતનો જોરથી એનો જે મિથ્યાત્મનું બળ છે, ઊંધો પુરુષાર્થ છે, એ સત્ય વાતને પણ નિષેધે છે, જોરથી એનો પ્રતિકાર કરે છે, એનો વિરોધ કરવા લાગે છે. તપાસવાના તબક્કામાં પણ ના એટલું બધું જોરથી સોગાનીજી સ્વાનુભવી થયા, ચાલતી વાતથી આત્માને કોઈ બીજા જ નામથી કહેવા માંડ્યા કે આત્મા આવ પરિણામી છે, કુટસ્થ છે ને આવ પરિણામી છે. એમ નથી, તપાસ કરવી જોઈએ કે છે સાચું છે કે ખોટું છે. અને તેમાં પણ પોતાને અનુભવ ન હોય તો અનુભવી બિરાજમાન હોય એ તો બહુ મોટી સગવડ વાળી વ્યવસ્થા છે. શું કે છે, કઈ ગડબડ છે, કેમ અમને આવું સાંભળ્યું નથી, આવું સમજ્યા નથી, સાચું શું છે. પછી ઈ કે ને ન સમજાય તો પણ ઈ કે છે એ બરાબર છે એમ આવું જોઈએ. અને એ બરાબર છે છતાં સમજાતું નથી, માટે કે છે એ બરાબર છે એમ વાત પૂરી કરવાની નહીં, એ સમજવા માટે એને જિજ્ઞાસા એકદમ ઉત્પન્ન થઈ જવી. મને કેમ નથી સમજાતું, તો નાની એમ કહે છે કે બરાબર છે, મને કેમ ન સમજાણું, મને કેમ સમજાતું નથી, એ વાત મને ન સમજાય ત્યાં સુધી એને જંપ વળે નહીં, એવો અજંપો આવે. જિજ્ઞાસા છે એની તૃપ્તિ ન થાય ત્યાં સુધી અજંપો આવવો જોઈએ, મૂંઝવણ થવી જોઈએ, નહીં તો એનો રસ્તો ન નીકળે. કોઈ નાક મોઢું બંધ કરી દે તો એ ખોલવા માટે અજંપો આવે છે કે નહીં, અને અજંપો ન આવે તો કેવી રીતે ખોલાવે, એમ અહીંયા એને એનો અજંપો આવવો. હજી આગળ જઈએ છો, પેરેગ્રાફ પડ્યો છે પણ વિષય એ જ ચાલુ છે. અનુભવ વિના તર્ક પુરાણ વ્યાકરણ બધો ખેદ છે. કોઈ તર્કમાં હોશિયાર હોય, શાસ્ત્રના અંદર તર્કબાજી બહુ લડાવી શકતો હોય, કોઈને વ્યાકરણ ઘણું આવડતું હોય, સંસ્કૃત માર્ગથી ભણી ગયા હોય, અને પુરાણોના પુરાણો શાસ્ત્રોના શાસ્ત્રો જૂનામાં જૂના શાસ્ત્રોનું અધ્યયન કરી લીધું હોય, એ બધો પરિશ્રમ એને કર્યો, એ બધી મહેનત એની ખેદ, એને જે મજૂરી કરતા બળ પડે છે એમ એને ખોટું બળ બધું વાપર્યું છે, ખેદ ખેદ કર્યો, ખેદ થયો છે, દુઃખી થયો છે, બીજું કાંઈ નથી કર્યું, ખેદ નામ દુઃખ, એ બધું એનો દુઃખ છે, એમાં એ દુઃખ સિવાય ક્યાંય સુખનું નામ નિશાન નથી, દુઃખી દુઃખી ને દુઃખી છે. તર્ક પુરાણ વ્યાકરણ ખેદ છે. ગામમાં ગાય અને શ્વાનની જેમ, ગામમાં ગાય અને કૂતરા ગામમાં રહે, અને જેમ વનમાં હરણ હોય, હરણાદી હરણ સસલા બધા હરણમાં વનમાં રહે, તેની જેમ તે વિજ્ઞાન તપસી છે. કોઈ તપસી ગામમાં રહીને તપ કરતા હોય તો ગાય કૂતરા જેવા છે એમ કે છે, કોઈ વનમાં રહીને તપ કરતા હોય તો હરણિયા સસલા જેવા છે. ઠીક, અનુભવ વગર તો આટલી કિંમત છે, તિરિંચની ઉપમા આપી દીધી છે. જેમ તિરિયંચને વિવેક નથી એમાં અજ્ઞાન તપસીને વિવેક નથી એમ લેવું છે. કઠણ પડે કે ન પડે, એના શ્રદ્ધાનો વિષય છે તપ તો. કોણ કરતા? એના કરતા સારા કહીને શું પછી એને એને કેવું છે? હું તમારે એ કેટલા ઊંધા રસ્તે ગયા છે પુરુષાર્થમાં એનો વિચાર એને નથી. એને આખું પડશે પાછું ફરવું. એને આ શ્રાવકો પાછા ફરી શકશે, ઓલા પણ ચડી ગયા એ પાછા નહીં ફરી શકે. એનો રસ ચડી ગયો એ પાછા નહીં ફરી શકે. એનો રસ નહીં લીધો હોય તો પાછો ફરી શકશે. હવે કયો સારો? કયો પાછો ફરી શકે એ સારો કે પાછો ન ફરી શકે એ સારા? સતના માર્ગે પાછો ફરી શકે એ સ્થિતિ એની સારી હતી કે માર્ગમાં સતના માર્ગે આવવામાં ઘણા પ્રતિબંધ પોતે ઉભા કર્યા એવી સ્થિતિ સ્વીકારી લીધી એ સારો થયો? કોને સારો મળશે? એ તો મોટી તકલીફ છે. એ અજ્ઞાન તપસીનું સ્થાન ગામમાં ગાયશ્વાન જેવું છે ને વનમાં હરણાદિની જેવું છે એમ જેવું છે. કડક લાગે. પણ કેટલીક વાર એમ હોય છે કે પાત્રતાવાળા જીવને કડક વચન છે એને પાછો વાળી દે છે. જેમ કોઈ રીઢો થઈ ગયેલો હોય ઓછા મારથી એને વાગે નહીં, એને બહુ મારે ત્યારે વાગે. એમ આ જરા મોટો પ્રહાર છે. તમર ચડી જાય એવો, અરે કાંઈક બીજું કહે છે, કાંઈક બીજું કહે છે. આ વિચારવાનો વિષય છે. ધર્મદાસજી ક્ષુલ્લક એવું છે ત્યારે એમને આત્મજ્ઞાન નહોતું થયું. બહુ ક્રિયાકાંડમાં ચડેલા ક્ષુલ્લકની પદવી શ્રાવકની દસમી પડીમાં ધારણ, પંચમ ગુણસ્થાનની દસમી પડીમાં. ઘણા ઉપવાસ કરે, હજારો ઉપવાસ કર્યા હતા. એને કીધું મેં હજારો તો ઉપવાસ કર્યા હતા, અને કેટલી વાર સેંકડો વાર સમ્મિત શિખરની યાત્રા કરી હતી. એમના ગુરુ હતા દેવકીર્તિ કરીને. એને કહ્યું સિદ્ધ ભગવાનના દર્શન કર્યા કે નહીં? તું સમ્મિત શખર ગયો તો સિદ્ધ ભગવાનના દર્શન કર્યા કે ના? અંધા હે, આંધળો કહી દીધો. દર્શન ન કર્યા, આખ્યું છે ને આંધળો છો, આંધળો એમ કહી દીધો. પહેલા તો દુઃખ થયું એને. ફરીને જ આવશું મેં શિખર તો ક્યાંય સિદ્ધ ભગવાન દેખાતા નથી. ભલી આવ્યા કે અંધા હે, દેખને વાલે કોઈ નહીં દેખતા હે, ત્યાં એના પડલ ખસી ગયા. ફરી વાર આંધળો કીધો ને, ત્યાં એને કીધું કાંઈક મારા જ બીજું કહે છે. આત્મજ્ઞાન થયું ત્યારે. સમ્ય જ્ઞાન દીપિકા જેમણે લખી છે એમની પણ અનેક રચના છે. આત્મ સ્વાત્માનુભવ મનન સમ્ય જ્ઞાન દીપિકા એમની ત્રણ ચાર રચનાઓ છે નાની નાની. દ્રષ્ટાંતો ખૂબ છે. વાત બધી ગંભીર ગહન વાતો કરી છે. પુરુષ ગમે ત્યાં રહે, પુરુષ નામ આત્મા, અનુભવી આત્મા ગમે ત્યાં હો, ત્રણ લોકમાં, ભલે સાતમી નારકીમાં હો, ભલે ત્રિંચ યુનિમાં હો, ભલે ઢેઢ ભંગી ચમાર હો, સંવિજ્ઞાન એ તો આત્મા છે, એ ક્યાં નારકી છે? આત્મા કોઈ સ્થાન ગમે ત્યાં હોય, ત્રણ લોકમાં ચારે ગતિમાં ગમે તે સ્થાન હોય એને નારકી ન કહેવાય, એને દેવ કહેવાય. શું? નરકમાં છે છતાં એને દેવ કહેવાય. દેવ ગતિમાં ભલે ન હોય પણ એને દેવ કહેવાય. કેમ કે આત્માના દિવ્ય ગુણોને એને પ્રગટ કર્યા તે દેવ. જે દિવ્યતાને પ્રગટ કરે તેનું નામ દેવ. પછી ખોયું ગમે તે રહી ગયું હોય, ત્રિયંચનું હોય, નરક ગતિનું હોય, ચાંડાળનું હોય, ગમે તે હોય પણ એ દેવ છે. એ રત્નકરંડ શ્રાવકાચારમાં એ વાત લીધી છે. સમ્યક દ્રષ્ટિ ભલે ચાંડાળ હોય તો પણ એ દેવ છે એમ દેવ કહે છે. એમ ગણધર દેવ કહે છે. દેવ એટલે ગણધર દેવ કહે છે એવી વાત સ્પષ્ટ લીધી છે. પુરુષ ગમે ત્યાં રહે, અનુભવ પ્રસાદ થી તે સદા પૂજ્ય છે. ક્યારેક પૂજ્ય છે એમ ન લીધું, ત્રણેય કાળે સદાય તે અનુભવ ધારી અનુભવ ધારક જે પુરુષ છે આત્મા છે જે સ્વાનુભવ સંપન્ન છે એ પૂજ્ય છે, પૂજનીય છે, નમસ્કાર કરવા યોગ્ય છે, વંદન કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે, પૂજા કરવા યોગ્ય છે, બધું એને લાગુ પડે છે. એને તો પરમાત્મા કયા, અમૃતચંદ્રાચાર્ય એને પરમાત્મા કયા 143 ગાથાની ટીકામાં. હું વાંધો આવે છે નથી બેસતો તો પૂજ્યતા છે, ગુણો પ્રગટ કર્યા છે, પવિત્રતા પ્રગટ કરી છે. ખરેખર તો શું છે કે ચોથા ગુણસ્થાને પણ પવિત્રતા પ્રગટ કરી છે કે નહીં, તો પવિત્રતા તમારા પૂજ્ય નથી શું છે, વાંધો શું આવે છે? પવિત્રતાને પૂજ્ય લેવામાં બીજો શું વાંધો આવે છે? જેને આત્માની પવિત્રતા પ્રગટ કરી, ગ્રંથિ ભેદ કર્યો, મિથ્યાત્મનો ગ્રંથિ ભેદ કરીને શુદ્ધતા અને પવિત્રતા જેને પ્રગટ કરી, પવિત્રતા જેને પૂજ્ય નથી એને આત્મા જ પૂજ્ય નથી. કેમકે પવિત્રતા તો આત્માનું સ્વરૂપ છે, એ તો આત્માનો સ્વભાવ છે. એને પરમાત્મા કહેવાનું કારણ એ છે કે જે પરમાત્મામાં પવિત્રતા છે એ જ પવિત્રતા એને પરમાત્મા સ્વરૂપમાંથી પ્રગટ કરી છે. પછી શું વાંધો છે? એટલે અનુભવના પ્રસાદથી, ભલે થોડો અનુભવ છે, પ્રસાદ એટલે થોડો અનુભવ છે, અહીંયા ચોથા ગુણસ્થાને તો થોડો છે ને, પ્રસાદી જેમ થોડી હોય છે, પણ તે સદા પૂજ્ય છે. અનુભવ આનંદ, અનુભવ ધર્મ, અનુભવ પરમપદ લ્યો. ઠીક, અપરમપદ લીધું, અનુભવ પરમપદ. અનુભવ અનંત ગુણ રસ સાગર અનુભવથી સિદ્ધ થાય છે, અનુભવથી આનંદની પ્રાપ્તિ થાય છે. અનુભવ પોતે જ ધર્મ સ્વરૂપ છે અને ધર્મ પ્રાપ્તિ છે. અનુભવ પોતે જ પરમપદની પ્રાપ્તિ સ્વરૂપ છે, પરમપદની પ્રાપ્તિનું કારણ છે. અનુભવ અનંત ગુણ રસના સાગરને અનુભવથી સિદ્ધ થાય છે, સિદ્ધ થાય છે એટલે પ્રાપ્તિ થાય છે, સિદ્ધ થાય છે એટલે અનુભવાય છે. આપણે એમ નથી કહેતા કે આ દવા તો અમારી અનુભવ સિદ્ધ છે, આનાથી આ મટી જાય ન મટે એવું બને, ત્યારે અનુભવ સિદ્ધ દવા કહેવામાં આવે છે. તો અહીંયા એ કહે છે કે એ તો હજી ફેલ જશે ક્યારેક, આ તો રામબાણ છે. અનુભવ થી અનંત ગુણ રસ સાગર અનુભવ ગોચર થાય છે, એ જ એની સિદ્ધિ છે. શ્રીમદજી પાસે કોઈ એક મુમુક્ષુએ એવું માગેલું કે રિદ્ધિ સિદ્ધિ આ માર્ગે મળે કે ન મળે, અને આપની પાસે કોઈ ચમત્કાર કે રિદ્ધિ સિદ્ધિ છે કે નહીં એવો કોઈ પ્રશ્ન કરેલો. ત્યારે એમણે એમ કહ્યું કે આ જે આત્માનુભવ છે, સ્વાનુભવ છે, એમાં સર્વ રિદ્ધિ સિદ્ધિ સમાય છે. આત્મા જગતમાં જે રિદ્ધિ સિદ્ધિની વિદ્યાઓ છે તે બધી વિદ્યાઓ અનુભવની વિદ્યા પાસે કાંઈ નથી. શું કીધું? અને એ અનુભવ છે એમાં બધી રિદ્ધિ સિદ્ધિ એમાં આવી જાય છે. પણ હવે તમને હું એક પ્રશ્ન કરું છું કે તમને આવો પ્રશ્ન કેમ ઉગ્યો? શું મુમુક્ષુને આત્માર્થીને આવો પ્રશ્ન થવા યોગ્ય નથી, અને આવો પ્રશ્ન થાય તો મુમુક્ષુતામાં એ બાધક થાય એવી સૂચના કરી, માર્ગદર્શન આપ્યું છે. એવી વાતો લખી છે. આ સિદ્ધ થાય છે એમ લીધું ને, કે અનંત ગુણ રસ સાગર સિદ્ધ થાય છે, પણ આથી તારે શું સિદ્ધિ જોઈ? બીજી તારે જગતના પદાર્થોની રિદ્ધિ સિદ્ધિ જોઈ છે? અનંત ગુણ રસ સાગર આત્મા પરમાત્મા પોતે સિદ્ધ થયો, પ્રગટ થયો, કબજામાં આવ્યો, અનુભવમાં આવ્યો, પછી તારે જોઈએ શું? બીજું કઈ હવે સિદ્ધ કરવાનું બાકી રહેતો? સૌભાગભાઈ ને જ લખેલું છે. ઠીક. ઘણા મોટા પુરુષોના સમય તો થઈ ગયો છે, સિદ્ધિ યોગ સંબંધી શાસ્ત્રમાં વાત આવે છે તથા લોક કથા તેમાં પણ તેવી વાતો સંભળાય છે રિદ્ધિ સિદ્ધિની, તે માટે આપને સંશય રહે છે. તેનો સંક્ષિપ્તમાં આ પ્રમાણે ઉત્તર છે. અષ્ટ મહાસિદ્ધિ આદિ જે સિદ્ધિઓ કહી છે, ઓમ આદિ જે મંત્રયોગ કહ્યા છે, તે સર્વ સાચા છે, હોય છે જગતમાં, પુણ્ય ને પુણ્ય ફળ હોય છે. આત્મા ઐશ્વર્ય પાસે એ સર્વ અલ્પ છે, આત્માની ઐશ્વર્ય પાસે એ બધું અલ્પ છે. જ્યાં આત્મસ્થિરતા છે ત્યાં સર્વ પ્રકારના સિદ્ધિ યોગ વસે છે. જા અહીંયા તો બધા સિદ્ધિ યોગ વસે જ છે, હવે તને ન દેખાય તો એ વસે છે. આ કાળમાં તેવા પુરુષો દેખાતા નથી, તેથી તેની અપ્રતીતિ આવવાનું કારણ છે. પણ વર્તમાનમાં કોઈ જીવમાં તેવી સ્થિરતા જોવામાં આવે છે. ઘણા જીવોમાં સત્વનું ન્યૂનપણ વર્તે છે અને તે કારણે તેવા ચમત્કાર આદિનું દેખાવાપણું નથી, પણ તેનું અસ્તિત્વ નથી એમ નથી. તમને અંદેશો રહે છે એ આશ્ચર્ય લાગે છે. જેને આત્મપ્રતીતિ ઉત્પન્ન થાય તેને સહેજે એ વાતનું નિશંકપણું થાય, કેમ કે આત્મામાં જે સમર્થપણું છે તે સમર્થપણા પાસે એ સિદ્ધિ લબ્ધિનું કાંઈ પણ વિશેષપણું નથી. એવા પ્રશ્નો કોઈ કોઈ વાર તમે લખો છો તેનું શું કારણ છે તે જણાવશો. એ પ્રકારના પ્રશ્નો વિચારવાને કેમ હોય, ઠીક થપકો આપ્યો છે પ્રશ્ન કરીને, આવા પ્રશ્નો વિચારવાનું મુમુક્ષુને હોય જ નહીં એમ કે છે. કેમ હોય આવા પ્રશ્નો તમને, આવો પ્રશ્ન કેમ પૂછો સિદ્ધિ સિદ્ધિનો, ઠપકો આપી દીધો છે. પછી ઠપકો આપ્યો છે.
જય પરમ કૃપાળુ કહાન સુધી જય રામ કાગે દિગંબર ધારા.